નિર્ણય એવી અંતિમ સ્થિતિ ઉપર પહોંચ્યો છે કે બધા જ મૌન છે. નિર્ણય લેવાની ગંભીરતા અને બેઠેલા છે નિર્ણયમાં નાના માણસો નથી કોઈ. મહારાજ જનકજી છે, વશિષ્ઠજી છે, ભગવાન સ્વયં છે, ભરતજી છે અને આખી સભા છે, નગરજનો. અને નિર્ણય પણ મૌન થઈને બેસી ગયો છે. પરિણામ તો આવવાનું જ છે, પણ છતાંય નિર્ણય પોતે સ્વયં ચૂપ છે. તો છેલ્લી ઘડીમાં હોય, શું થશે, કેમ થશે, એની જિજ્ઞાસા, એની આતુરતા દરેકમાં વધતી જાય, ખૂબ વધતી જાય. અને એ પરિસ્થિતિ અહીંયા આગાડી, અને એને કારણે જિજ્ઞાસા છે બધાને, બધાએ મીટ માડી છે માત્ર ભરતજી તરફ. ભરતજી શું બોલે છે એ આખરી 14 વર્ષનો નિર્ણય હશે, એક બે દાડાનો કે બે ચાર કલાકનો નહીં, 14 વર્ષનો નિર્ણય કોઈક એક મોઢામાંથી નીકળવાનો છે. અને એની અંદર કે રામ સફત સુની મુનિ જનક સાકુચે સભા સમે, દરેકને જેને ક્યાંક શર્મિંદા થવું પડે, અરે ભગવાન આટલા મોટાને, એમને વિશ્વાસ લાવવા માટે સોગંદ આપવા પડે. કોઈ માણસને વિશ્વાસમાં લેવો હોય, સોગંદની પહેલી વાત કરી કે ભાઈ, તો જ્ઞાની જનકજી, વશિષ્ઠજી અને એવા બધાને તો આ શપથની વાત તો આવે જ નહીં એમના મગજમાં. જે નાનો માણસ હોય, જેની પાસે વૈચારિક શક્તિ થોડી ઓછી હોય, એ વ્યક્તિ શપથથી વાત કરે. નહીતર જેને દ્રઢતાથી વાત કરી હોય, વિશ્વાસથી વાત કરે ને, એ કોઈ દિવસ સોગંદને વચમાં લાવે જ નહીં, દ્રઢતાથી, અનિશ્ચિત. પણ જયારે ભગવાન સોગંદ લે કે હું આપના, એટલે કુલગુરુના અને જનક મહારાજના સોગંદ ખાઈને વાત કરું છું, સોગંદ આપીને વાત કરું છું, એક હદ થઈ ગઈ. કોઈ આવી અનન્ય વિભૂતિ અથવા દિવ્ય ચેતના ભગવાન સ્વયં આવી વાત કરે ત્યારે કેવો સંકોચ થાય, બહુ સંકોચ થાય. સીતાજીને વનમાં પ્રભુની સાથે આવવું હતું, ત્યારે મારે જવું છે, મારે આવવું છે, એ બોલતા કેટલો સંકોચ થયેલો. અને સંકોચથી પોતે કહી શકતા નહોતા, બેઠા હતા તે પગના અંગૂઠાથી ધરતીને ખોતરતા હતા અને નુપુરમાંથી અવાજ નીકળતો હતો કે ભગવાનની સાથે વનવાસમાં જવું છે, નિર્ણય લેવાનો છે 14 વર્ષનો, અને તે વનવાસ મળ્યો છે તો એકલા રામને, સીતાજીને તો નથી મળ્યો ને, પણ એક ધર્મપત્ની તરીકે પતિના સુખ દુઃખમાં સહભાગી બનવું એનું પરમ કર્તવ્ય પત્નીનું. અને એ કર્તવ્ય માટે પણ કઈ બોલી શકતા નથી, નિર્ણય નથી આપી શકતા, મૌન છે. એમ અહીંયા આગાડી પણ શપથ લીધા આપ્યા પછીથી પણ બધા જ સંકોચવશ થઈને ચૂપ છે, જેને કહેવાય સ્તબ્ધતા, ગમગીની. આખી સભામાં ઋષિઓ બેઠેલા છે, ભગવાન સ્વયં છે અને પ્રજા પણ બેઠી, પણ બધા જ गमगीन चुप मौन બધાને એમ છે કે હવે આટલા બધા દિવસો રહ્યા ચિત્રકૂટમાં, પણ હવે નિર્ણય લીધા પછીથી, અને નિર્ણય ભરતજીના મોઢેથી નીકળવાનો છે ને, સકલ બિલોકત ભરત મુખ, બધા જ એક મીટ માડીને એક આશાની નજર રાખીને ભરતજીની સામે જોઈ રહ્યા છે. કેમ? બધાએ નિર્ણય કર્યો છે કે ભરતજી જે કે એ પ્રમાણે કરવાનું ભગવાન સહિત. અને ભરતજીએ એમ નક્કી કર્યું છે કે ભગવાન જે આજ્ઞા આપે તે માથે ચડાવી લેવાની. આને કારણે સ્તબ્ધતા છે. ભગવાને એમ નથી કહ્યું કે તું અયોધ્યા પાછો જા અને હું વનમાં જઉં છું, પણ એક સંકેત આપી દીધેલો છે, આગળ આવશે. નિર્ણયને કોઈ શબ્દ આપ્યો નથી, નિર્ણયને વાચામાંથી વાચાથી બહાર કાઢ્યો નથી, પણ માત્ર શ્રદ્ધા ભક્તિ સંકેત અને એનો સ્વીકાર. જ્યાં પ્રેમની ઉત્કૃષ્ટતા હોય ને ત્યાં માત્ર સંકેત જ બહુ થઈ ગયો. પ્રેમને વાણીમાં પણ વ્યક્ત કરી શકાય નહીં. એટલે બધા જ ભરતજીની સામે એક નજરે જોઈને બેઠા છે, પણ ભરતજી પણ આ તો વડીલો બેઠા છે અને પ્રજા સર્વોપરી છે. રામરાજ્યની અંદર જો શાસક તરીકે વાત કરવાની તો સ્વૈચ્છિક પોતાની મરજી મુજબનો નિર્ણય તો ન જ આપી શકાય. એટલે બનાવીને ઉત્તર દે, જવાબ શું આપવો? કોઈ તૈયારી નથી, જવાબ તૈયાર કર્યો જ નથી, ઉત્તર ક્યાંથી લાવ? જેમ પરીક્ષામાં પેપર સેટર હોય, એ પેપર પરીક્ષાનું બહાર પાડે તે પહેલા એના ઉત્તર, એના જવાબો પણ એને નક્કી કરી રાખે, આ પ્રશ્નનો આ જવાબ હોવો જોઈએ તો એને આટલા ગુણ માર્ક્સ મળે. બહુ સ્પષ્ટ હોય. પણ અહીંયા તો એવા પ્રકારની પરીક્ષા છે, સમસ્યા છે, પ્રશ્ન છે, ઉત્તર શોધ્યો જડતો નથી, ક્યાંનો જવાબ શું આપવો? અને આવું અઘરું પેપર, એનો જવાબ ક્યાંથી લાવ? બનાવીને ઉત્તર દીધ, બનાવટી ઉત્તર કામનો નથી, હૃદયપૂર્વકનો ઉત્તર જોઈએ છે. શબ્દથી બહાર પડેલો જવાબ પર નિર્ણય જોઈતો નથી, પ્રેમથી હૃદયમાંથી મળતો નિર્ણય જોઈએ છે. એટલે ભરતજીની અવસ્થા એ છે કે ઉત્તર આપી શકતા જ નથી. મોડું ખુલે તો જીભ હાલે ને, તો શબ્દ નીકળે ને, પણ બનાવીને ઉત્તર દીધ, કોઈ પણ પ્રકારે કોઈ પણ જવાબ ભરતજીના મોઢામાંથી નીકળતો જ નથી. સ્વાભાવિક છે, ક્યારેક માણસ અતિ ક્ષુભિત થઈ જાય ને ત્યારે એ અતિ ભયમાં પણ ઉત્તર ના આપી શકે, અને આવેગમાં ને આવેશમાં આપેલો ઉત્તર હોય ને તે સાચો ના હોય. આખું મહાભારત એનું સાક્ષી છે, અને એને લીધે તો આખું મહાભારત થયું છે. આવેગમાં ને આવેગમાં લીધેલા નિર્ણયોને કારણે આખું મહાભારત બન્યું છે. તો અહીંયા આગળ તો આ તો રામકથા છે અને જીવનને ઠારવા માટે માણસને શાંત કરવા માટેની આરામ કથા છે, એમાં કઈ ઉતાવળ ન ચાલે. અને ઉતાવળે આપી દીધેલો જવાબ હોય, પરીક્ષા આપવા બેઠેલો વિદ્યાર્થી પ્રશ્ન જોવે ના જોવે એનો સમજ્યા વગર લખી નાખે, એનો ઉત્તર શું થાય? તો અહીંયા આગળ પણ પ્રશ્ન છે, સમજ્યા વગર ઉત્તર આપવો કેવી રીતે? સામે બધા જ વડીલો છે, બધી મર્યાદાઓ છે. સીતાજી પણ મર્યાદાને કારણે ભગવાન અગાડી કે માં અગાડી બોલી શક્યા નથી, મારે વનમાં જવું છે. ઈચ્છા પૂરેપૂરી છે એને વ્યક્ત પણ કરી, પણ મર્યાદાને કારણે જાનકીજી સીતાજી એક અક્ષર બોલી શકતા નથી, કારણ અપમાન થઈ જાય, મર્યાદા ભંગ થઈ જાય. અહીંયા એ જ રીતે પણ કુલગુરુ છે, મહારાજ જનકજી છે જ્ઞાની, ભગવાન સ્વયં બેઠે બિરાજેલા છે, વડીલો છે, ઋષિઓ પણ છે ત્યાં આગળ. ઉત્તર આપવો તો એ કેવી રીતે? મર્યાદાઓનો ભંગ થાય છે. અને એટલા માટે ભરતજી પણ બેઠા છે, કેવી રીતે બનાવીને ઉત્તર દે. સંકોચ એટલો બધો છે બધી રીતનો કે પ્રજાને પણ રાજા તરીકે લક્ષમાં રાખવાની છે, ભગવાનની મરજીને ઈચ્છાને પણ સમજવાની છે, કોઈને નારાજ કરવાના નથી. તો ભરતજી થકિત રહે ધરી મૌન, થાકીને બનાવીને ઉત્તર દે, અનુત્તર રહ્યા, જવાબ આપ્યો જ નહીં. હવે જવાબ ન મળે એટલે એમ માનવાનું મૌનમ અર્ધ સ્વીકૃતિ, મૌન એટલે અડધું અડધી સ્વીકૃતિ, આ મને માન્ય છે એમ માનીને પછી સામી વ્યક્તિ એનો પોતાનો નિર્ણય આપે. એમ ભરતજી અનુત્તર રહ્યા. બધા સમજી ગયા છે કે ભરતજી સંકોચની અંદર બેઠા છે, એટલે નિર્ણય લેતા વાર લાગે, સ્વાભાવિક છે.